భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సుర్నరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయే. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవ త్వం త్వం వందే భక్తికాసుతం. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારી, સર્વ કારણના કારણ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં જૂનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જૂનાગઢપતિ રાધારમણ દેવના દિવ્ય સાનિધ્યમાં સરદાર મંદિરમાં બિરાજમાન નરચા સ્વરૂપ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં આજની આ સત્સંગ છાવણીના રાત્રિ સત્રની સભાના વિશે સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલસર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલસર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા નવા વર્ષના ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. આજે દિવાળી પછીની નૂતન વર્ષની શુભ શરૂઆત અને આ શરૂઆતના દિવસોની અંદર જ વર્ષની શરૂઆત ભગવત કથા સ્મરણથી, ભગવાનના મૂર્તિનું ધ્યાન ભજનથી જો વર્ષની શરૂઆત થાય તો આનાથી ઉત્તમ બીજી કોઈ શરૂઆત આપણે જેને કહીએ ને બોણી કરીએ ને મુહૂર્ત કરીએ, આનાથી વિશેષ કોઈ સારું મુહૂર્ત નથી. પૂર્વ વક્તાઓએ પ્રસંગોપાત પોતાના પ્રવચનો, પોતાના હૃદયના જે ભાવ હતા વ્યક્ત કર્યા, પણ માનવ સમાજની એક પરાપૂર્વથી ચાલતી આવી એક રીતિ છે. કોઈ પણ સમાજ હોય, એ સમાજ બે રીતે એને મૂલ્યવાન, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એક હોય છે સમૃદ્ધ સમાજ અને એક હોય છે પાંગળો સમાજ. આપણે જ્યારે સમૃદ્ધ કે સશક્ત સમાજની જ્યારે વાત કરીએ અથવા તો પાંગળા સમાજની વાત કરીએ, એટલે સામાન્ય રીતે મનુષ્ય માનવોના બુદ્ધિની અંદર એક એવો વિચાર આવે કે આર્થિક રીતે સદ્ધર હોય, શારીરિક રીતે ક્ષમતાવાળો હોય એ સશક્ત સમાજ કહેવાય, સમૃદ્ધ સમાજ કહેવાય. ગરીબ હોય, પછાત હોય એ પાંગળો સમાજ કહેવાય. પણ વાલા ભક્તો, આ સામાન્ય બુદ્ધિની વિચારધારા છે. શાસ્ત્રકારોની દ્રષ્ટિએ જોઈએ, વિવેક જે સુજાણ જેને કહેવામાં આવ્યા છે, એવા વ્યક્તિઓની દ્રષ્ટિએ જોઈએ ને તો જેના સમાજની અંદર સદસંસ્કારો જેના નથી ને એ પાંગળો સમાજ છે. જેના જીવનની અંદર ધર્મના સંસ્કારો નથી ને એ પાંગળો સમાજ છે. અને જેની પાસે આ જે આનું જે ધન છે ને, સંસ્કારોનું ધન, સિદ્ધાંતોનું ધન, એ સમૃદ્ધ અને સશક્ત સમાજ ગણવામાં આવ્યો છે. પછી ઘડતરની વાત કરીએ તો ઘડતર પણ બે રીતે ઘડવામાં આવે છે. એક સ્થાવર ઘડતર જે નિર્માણ કાર્ય થાય છે, આધુનિકતાની અંદર પરિવર્તન થાય છે, આધુનિકરણ આપણે કરીએ છીએ, જૂનાનું નવું કરીએ છીએ, સુખ સુવિધાઓ વાળું કરીએ છીએ, આ બધું ભૌતિક જે વિકાસનું કાર્ય છે ને એને ભૌતિકવાદની અંદર ગણવામાં આવ્યું છે. અને એક એની સાથે ને સાથે જીવાત્માના જે જીવનના મૂલ્યો છે એનું જ્યારે ઉત્થાન કરવામાં આવે છે ને એ આધ્યાત્મિક ઘડતર ગણવામાં આવ્યું છે. આ બંને પરિભાષા આપણી સામે છે. આ બંને પરિભાષાને આપણે વર્ષોથી પરાપૂર્વથી જોતા આવ્યા છીએ, સાંભળતા આવ્યા છીએ, પણ છતાંય ઘણી વખત આપણે જ્યારે દ્રષ્ટિ કરીને જોઈએ, આત્મચિંતન કરવા બેસીએ ને, તે આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં પલડામાં ક્યાં આપણે બેઠા છીએ. આજે આ શિબિર, આ સત્સંગ છાવણી, આ સભા, આનું જે આયોજન કરવામાં આવ્યું છે, આની પાછળનું નિમિત્ત હું ઘણી વખત, આપણે દર વર્ષે આ સત્સંગ છાવણી થાય છે અને દરેક જગ્યાએ જ્યારે જ્યારે આવવાનો આવો પ્રસંગ બને છે ત્યારે હું આ વાત દોહરાવું છું અને આજે પણ એ વાત ચોક્કસ કરીશ કે વાસ્તવમાં આ વ્યક્તિની અંદર રહેલી માનવતાને જાગૃત કરવા માટે, વ્યક્તિની અંદર રહેલા ધર્મ પ્રત્યેની ભાવનાને જાગૃત કરવા માટે અને સશક્ત અને મજબૂત કરવા માટે આ સત્સંગ છાવણીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૌતિક વિકાસ આપણે કરીએ છીએ, મંદિરો બાંધીએ, ઇમારત બાંધીએ, ઉતારા બાંધીએ, આ બધા વિકાસનું કાર્ય તો કરીએ છીએ, પણ સાથે સાથે આત્માનું ઘડતર જેને કહેવામાં આવે, વિચારધારાનું જેને સશક્તિપણું કરવામાં આવે, એનું જે કાર્ય કરવું, એના માટેની આ સત્સંગ છાવણી કરવામાં આવેલી છે. કળિયુગની અંદર જીવાત્માને સૌથી વધારે જો કોઈ મુશ્કેલી પડતી હોય કોઈ કાર્યની અંદર સફળ થવા માટેની, તો વ્યક્તિની હંમેશા હતાશાની અંદર વધારે રહેલી રહે છે. આપણે જોઈએ થોડું કાર્ય આદરે, એના માટે તો આપણે ત્યાં કહેવતો પણ પરી આરંભે શુરા, શરૂઆત કરે એટલે ખૂબ હિંમતની કે જોશની વાતો કરીને પ્રારંભ કરી દે, પછી ધીમે ધીમે મુશ્કેલીઓ આવવા માંડે, વિટમણાઓ આવવા માંડે, એમ એમ પોતાની જે માનસિકતા છે અથવા હૃદયની જે મક્કમતા છે ધીમે ધીમે પાછી પડતી જાય. શાસ્ત્રોની અંદર આ વાતને બહુ વાલા ભક્તો સુંદર રીતે મહારાજે પણ વચનામૃત આદિ ગ્રંથોની અંદર આપણને સમજાવી મહારાજ કે પરિસ્થિતિઓથી વિફળ થઈ જાય જે વ્યક્તિ, એ ક્યારેય ભગવાનને પામી શકતો નથી. પરિસ્થિતિઓ અને વાતાવરણથી જ્યારે માણસ પાંગળો બની જાય, વિફળ થઈ જાય, હારી જાય, એ ક્યારેય ભગવાનને પામી શકતો નથી. ભગવાનને તો એ વ્યક્તિ પામી શકે છે જેના હૈયામાં હામ છે ને સામે ભગવાનની અંદર એક મીટ માંડેલી છે. આ વ્યક્તિને એક લગ્ન લાગેલી છે, એક લગ્ની લાગેલી છે, એ ભગવાનને પામી શકે છે, એના સિવાય ભગવાનને પામતા નથી. આજે આવું સુંદર સત્સંગનું આપણને એક માળખું મળ્યું છે. આમ સામાન્ય રીતે તમે જુઓ તો કોઈ પણ વૃક્ષને ઉગવું હોય તો એને ભૂમિની જરૂર પડે છે. ભૂમિ વગર જમીન ધરતી ન મળે તો એને વૃક્ષ ઉગી શકતા નથી. ઘણા એમના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા છે, કારણ કે જાપાન ને ચીન જેવા દેશોની અંદર જગ્યા હવે ટૂંકી પડવા માંડી છે, એટલી વસ્તી વધારે છે, એટલે ત્યાં આગળ હવાની અંદર એમ કે બગીચા જેવું, એટલે કે કુંડા મૂકીને એની અંદર બધા કેમિકલ્સ નાખીને પણ એની અંદર પણ માટીનો ભાગ નાખવો પડે છે. કારણ કે જ્યાં સુધી બીજને માટીનો યોગ નથી થતો, પૃષ્ઠભૂમિનો યોગ નથી થતો, ત્યાં સુધી એ અંકુરમાંથી કોઈ દિવસ વૃક્ષ નીકળતો હતો તો એની અંદરથી વટવૃક્ષ થતું નથી. આજે આપણા જીવનની અંદર વચનામૃતના શબ્દોમાં જો જોઈએ તો મહારાજે કીધું, દરેક જીવ પ્રાણી માત્રની અંદર સારા વિચારો પણ છે, ખરાબ વિચારો પણ છે, સુર પણ છે ને અસુર પણ છે, પણ જેને જેવો માટીનો યોગ થાય ને જેવું એને પોષણ મળે, એવા એ અંકુર, એ જે બીજ છે, એની અંદરથી એવા તત્વો ગ્રહણ કરી અને એવું ફળ તમને આપે છે. આજે અમને આનંદ એ વાતનો છે કે આવા હજારો જીવાત્મા સત્સંગની અંદર આ પૃષ્ઠભૂમિની અંદર પડ્યા હતા, એને પોષણની જરૂર હતી અને આ સત્સંગના માધ્યમથી, આવી છાવણીઓના માધ્યમથી એમને પોષણ આપવામાં આવે છે કે જેથી એવા મીઠા ફળ કાલે આ સમાજને મળવાના છે. આ સત્સંગ છાવણી વગેરે શિબિરની પાછળનું આજ કોઈ પણ યજન થાય છે, મહારાજે આધ્યાત્મિક એનું વલણ તો મહારાજે બહુ સુંદર વચનામૃતમાં કીધું છે કે અમે ઉત્સવ સમય આ કરીએ છીએ, અંતકાળે કોઈને યાદ આવી જાય તો એ જીવાત્માનું કલ્યાણ થાય, એ સહજ છે. પણ છતાંય આ સમાજના માધ્યમથી આ સત્સંગ, આજે યુવાનો અને બાળકો બધા નાના નાના જે ભૂલકાઓ, આ કુમળા જે અત્યારે જે છોડ ઉગી રહ્યા છે, આના જીવનની અંદર આ સશક્ત જે સશક્તિકરણ જે કરવામાં આવે છે, આની અંદર જે મજબૂત આ સિદ્ધાંતોના માધ્યમથી અને જીવનની અંદર એક ઊંચું સ્તર જીવનાર જ્યારે સત્સંગી તૈયાર થશે, ત્યારે આનો સમાજને જ્યારે આનો લાભ મળશે, કારણ કે આ મીઠા ફળે બીજે મીઠા છે એને પોષણે મીઠું આપવામાં આવ્યું છે અને એ અમૃતનું પાન કરેલા બાળકો જે ફળ આપશે એ પણ અમૃતદાયી અને કલ્યાણકારી થનારા છે. એટલા માટે આ સત્સંગની અંદર આજે અમે ખૂબ બધા ભક્તોએ હમણાં આપણે જો કે શેરડીનો મીઠાશનો લાભ લેવાનો છે, સંતો દર વર્ષે એનું આયોજન શિબિરની અંદર કરતા જ હોય છે, પણ એક વસ્તુ વાલા ભક્તો બહુ સમજવા જેવી છે કે આપણે આ સત્સંગની અંદર જે પણ કંઈ કાર્ય કરીએ છીએ, આ ઘણા વર્ષોના અનુભવ પછી, ઘણા વર્ષોના આપણા જે એના ઉપર દ્રષ્ટિ નાખી આપણે બધાને અભ્યાસ કર્યો, અને અભ્યાસના અંતે એક વસ્તુ બહુ નિર્વિવાદ આપણી સમક્ષ બધાની સામે, સંતો હરિભક્તો બધાની સામે આપણી પાસે આ મોજૂદ છે અને આપણે એમાંથી કંઈક શીખવું ને કંઈક ગ્રહણ કરવા જેવું છે. એક વાત છે કે આપણા વડવાઓએ, ઋષિમુનિઓએ, સંતોએ, હરિભક્તોએ ભગવાનને રાજી કરવા કેટકેટલા દાખલા કર્યા. મહારાજે એક વાત બહુ નિર્વિવાદ લખી શાસ્ત્રોના માધ્યમથી, મહારાજ કે ભગવાનને રાજી કરતા કદાચ ન આવડે તો કંઈ ચિંફિકર ન કરશો, પણ ભગવાનનો દ્રોહ થાય એવું કોઈ દિવસ કાર્ય ન કરશો. અને આજે સત્સંગની અંદર મોક્ષ અને કલ્યાણનો માર્ગ એ ભગવાન સ્વામિનારાયણે સુનિશ્ચિત આપણને કરીને આપ્યો, ષડંગી સંપ્રદાયના માધ્યમથી, એના સિદ્ધાંતો, ઉપાસના, ભક્તિના માધ્યમથી, એના રાહના માધ્યમથી આપણને ભગવાનનો સાક્ષાત્કાર, અક્ષરધામની પ્રાપ્તિ થાય એવો સુંદર માર્ગ આપણને સુનિશ્ચિત કરી આપ્યો. પણ માણસે હંમેશા જ્યાં જ્યાં ખતા ખાધી છે, જ્યાં જ્યાં ભૂલ કરી છે, જ્યાં જ્યાં માણસે પોતાનું ડાપણ કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યાં આપણે સમજો હંમેશા મોઢાને બળ પડ્યા છીએ. આ સત્સંગની અંદર આજે 200 વર્ષની અંદર આપણે પછી આમ ઊભા થઈને જોઈએ કે આ દાંત ભાંગી ગયા, પણ આપણે એમાં ડાપણ કરવા ગયા એટલે ભાંગ્યા. આ સત્સંગની અંદર જે પણ કંઈ આજે કોઈ પણ દુઃખ, દારિદ્રતા કે જે પણ આજે આવો સત્સંગની અંદર થોડો ક્લેશ કલહ આવ્યો છે, એની પાછળનું કારણ જે કંઈ હોય, ખૂબ મનન કરીને, વિચાર કરીને, આની અંદરથી મંથન કરીને આ પરિણામ એનું આવ્યું છે વાલા ભક્તો, એની પાછળનું માત્ર એક કારણ છે કે જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લોપાણી છે, જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, ભક્તિના માર્ગ લોપાણા છે, ત્યાં ત્યાં દુઃખ આવ્યું છે. ત્યાં ત્યાં જ્યાં હજુ અકબંધ છે ને, ત્યાં દુઃખ આવ્યું નથી. જે ભગવાનની આજ્ઞાને અનુસર્યા છે એની અંદર ક્યારે કોઈ દિવસ વિકાર કે કોઈ એવી કળિયું કે પ્રવેશ કર્યો નથી. પણ જ્યાં જ્યાં ભગવાનની આજ્ઞા લોપાતી ગઈ, જ્યાં જ્યાં આપણે બાંછોડ કરતા ગયા, પોતાના મનને ફાવે એમ, પોતાને રૂચે એમ જ્યારે આપણે માર્ગ ગોતતા ગયા અને એમાં ભગવાનની બાંધેલી મર્યાદાઓ તૂટતી ગઈ, એનું પરિણામ આજે સત્સંગ આખો એ ચૂંથાઈ રહ્યો છે. આને જો જાગૃત કરવો હોય તો એક વસ્તુ બહુ નિર્વિવાદ છે કે જે જ્યાંથી, જે માર્ગેથી કચરો અંદર આવતો હોય ને, માર્ગ બંધ કરી દેવો પડે. કોઈ પણ વસ્તુની સફાઈ કામ કરવું હોય એટલે બાપુજી કાયમ કે પહેલું તો જ્યાંથી આ ગંદો પ્રવાહ અંદર આવે છે, ગંદુ પાણી અંદર આવે છે અથવા કચરો અંદર આવે છે, એ માર્ગને વાટા મારવાની જરૂર છે. એટલે જ્યાં જ્યાં ભગવાનની આજ્ઞા લોપ થઈ છે, પહેલાં એ જે માળખા છે ને આપણા, એ જે જગ્યાઓ, એ નાકાને પહેલાં નાકાબંધી કરો કે જેથી ભગવાનની આજ્ઞાનું દ્રઢ પાલન થાય, અને પછી અંદરથી સફાઈઓ કરો ને તો બધું ચોખ્ખું થઈ જાય. આજે સત્સંગની અંદર આવા સમજણ સાથેના યુવાનોની જરૂર છે, અને એ સત્સંગના જે મેં કીધું ને, ત્રણ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જોઈએ, ઉપાસના, ભક્તિ અને ભગવાનની આજ્ઞા. આ ત્રણ વાનાને વાલા ભક્તો દ્રઢ કરીને જે જીવનમાં રાખશે, એને આજે ભગવાન સ્વામિનારાયણની સાક્ષીએ કહું છું, આ અંતિમ જન્મ એનો છે એટલું જ નહીં, પણ ભગવાનના ધામની અંદર એને મોખરાની લાઈનની અંદર એને સ્થાન પ્રાપ્ત થશે, ભગવાનના નજીકની સેવાનું એને સુખ પ્રાપ્ત થશે. આ પ્રાપ્તિ આ સત્સંગના માધ્યમથી થઈ શકે, પણ આપણે કેટલા સાવધાન થઈ અને કેટલા કટિબદ્ધ થઈને એની સેવામાં લાગીએ છીએ એના ઉપર નિર્ધારિત છે. તો આજે આ શિબિરના માધ્યમથી આવા સત્સંગના પિયુષ જે તમને બધાને પાયવા છે, મને વાત કરી પૂર્ણસ્વામીએ ભગવાનના સ્વરૂપનું ખૂબ સારી ઝાંખી કરાવી, પણ આ મનન, શ્રવણ મનનને નિધિધ્યાસ વચનામૃતમાં મહારાજે કીધું કે કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવી હોય, એનો સાક્ષાત્કાર કરવો હોય, તો એક દિવસના પ્રયત્નથી એ શક્ય બનતું નથી. આજે તમે ભગવાનનું મૂર્તિનું વર્ણન સાંભળ્યું અથવા તો આજે મંદિરમાં જઈને દર્શન કર્યા અને તમને એમ થાય કે આ મૂર્તિ અમારા હૃદયમાં વસી જાય, તો એમ વસતી નથી. આને નિત્ય વાગોળવી પડે વાલા ભક્તો. અને આજે શ્રવણ કર્યું છે એને તમે ખૂબ એનું મનન કરજો, એના ઉપર ચિંતન કરજો, એનો નિધિધ્યાસ કરજો. રોજ આને જ્યારે વાગળશો ત્યારે ભગવાનનું સ્વરૂપ એ તમારા હૃદયની અંદર વળશે. એનો અર્થ એટલો જ કે આજે સત્સંગના યોગમાં આવ્યા છીએ, આ નવા દિવસો છે, શિબિરના માધ્યમથી આપણને આજે સત્સંગનું ઘણું બળ મળ્યું છે, પણ કાલે સવારે વ્યવહારની અંદર જ્યારે પાછા જઈએ ત્યારે આ સત્સંગ ભૂલાય નહીં, એનું ખાસ અનુસંધાન રાખજો. નહીં તો વ્યવહારનું, માયાનું જે જાળ છે ને, એ ક્યારે તમારા ઉપર હાવી થઈ જશે એ તમને પણ ખ્યાલ રહેશે નહીં. એટલે આનું જે ચિંતવન છે, આનું જે આજે અહીંયા કથા વાર્તાના માધ્યમથી, ઉપદેશના માધ્યમથી, ભગવાનના શાસ્ત્રોના માધ્યમથી, મહારાજના જે ચરિત્રો સાંભળ્યા, મહારાજના સ્વરૂપનું જે વર્ણન સાંભળ્યું, એ સ્વરૂપને આપણા હૃદયની અંદર કાયમ મનન કરતા રહેજો, એની અંદર ચિંતવન કરતા રહેજો. ચાહે વ્યવહારની અંદર હોય, ચાહે કામની અંદર હોય, પોતાના ખેતી કે કોઈ નોકરી ધંધાની અંદર પોતે વ્યસ્ત હોય, પણ ભગવાનનું અંતર જે અંતઃકરણ છે આપણું, એ અંતઃકરણ એને ભગવાનના સાથે હંમેશા જોડી અને ભગવાનનું સતત ચિંતન કરતા રહેજો, તો ભગવાન તમને બળ આપશે અને સાથે સાથે ભગવાન તમારું કળિયુગના વાતાવરણથી, કાળકર્મથી તમારું રક્ષણ કરશે અને અંતે ભગવાનના ધામના અધિકારી બનશો. આવું દિવ્ય સિદ્ધિ કરાવનારા ઉત્સવની અંદર જે બધાએ મહેનત કરીને બધા ભક્તો અહીંયા લાભ લીધો છે, એ બદલ તમને સૌને અભિનંદન અને ધન્યવાદ આપું છું. સાથે સાથે આવતું વર્ષ એ તમારા સૌના જીવનની અંદર, જો કે આ વર્ષનું બહુ મહત્તા એટલા માટે આપણા માટે ગણાય કે નવા વર્ષોની અંદર જો આ છાવણી હજુ પૂરી થઈ, હજુ આની સ્મૃતિ પૂરી થશે નહીં થાય, ત્યાં તો આપણી સામે ગઢપુરનો શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ એ આપણી સામે ખૂબ વિશાળ પાયા ઉપર આગામી દિવસોની અંદર આવી રહ્યો છે. અને એ લાભ તો એવો છે, જો કે હું દરેક જગ્યાએ આમંત્રણ દેવા દરેક વિસ્તારમાં બને ત્યાં સુધી હું ગયો છું, પણ છતાંય આજે અહીંયા પણ ઘણા બધા હરિભક્તો એવા આવ્યા હશે કે જેના પ્રદેશની અંદર, પ્રાંતની અંદર મારાથી પહોંચી શકાયું નથી. તો આજે આ મંચ ઉપરથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજંત પ્રસાદજી મહારાજ શ્રી તથા સૌ ગાદીવાળા પૂજ્ય માતુશ્રી વતી સમગ્ર સત્સંગ સમાજને આ મહામંત્ર મહોત્સવની અંદર આવી અને અક્ષરધામનું સુખ માણવાનું અમારું ભાવભીનું આમંત્રણ છે. દરેક ભક્તજનો ખૂબ ભાવથી આ મહામંત્ર મહોત્સવની અંદર તમે બધાએ લેખન કરીને તો એની અંદર સહભાગી બન્યા છો, પણ આ મંત્ર મહોત્સવ તમે લખ્યું એનું ફળ શું મળ્યું એ જો જોવું, એનો અનુભવ કરવો હોય કે ભગવાને લખ્યું કે જ્યારે ભગવાનનું જપ થાય ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, જ્યારે કોઈ મંત્ર સિદ્ધ થાય ને ત્યારે ભગવાનની, જ્યારે ધ્રુવ પ્રહલાદની આપણે કથા સાંભળીએ ને ત્યારે એમ કહેવામાં આવે કે ધ્રુવ જ્યારે એમને નારદજી થકી એમને જ્યારે મંત્ર મળ્યો અને મંત્ર જપ કર્યો, જઈને જંગલની અંદર તપ કર્યું અને તપની સિદ્ધિ એ મળી કે નાની બાલ્ય અવસ્થાની અંદર પણ, એક નાની અબોધ જેને અવસ્થા કહેવાય, અબોધ અવસ્થાની અંદર પણ ભગવાનના સાક્ષાત્કાર થયા છે. આ મંત્ર જપની તાકાત છે. જ્યારે હજારો મંત્રો ભગવાનના ભક્તોએ તમે બધાએ પ્રેમ ભાવથી લખ્યા છે ત્યારે ભગવાનના સાક્ષાત્કારની પ્રતીતિ કરવા આ મહોત્સવની અંદર બધાએ જરૂરથી આવજો. અને ખાસ કરીને યુવાનોને, બાળકોને, બધાને લાભ, આ જીવનનો એક અમૂલ્ય અવસર છે. વડીલોને તો ભગવાન કરે દીર્ઘાયુષ આપે, ઘણા લાંબા જીવો, પણ છતાંય એનું કંઈ ઠેકાણું નથી, આવો ફરી આવ્યો કે ન આવ્યો. એટલે દરેકે આની અંદર ખૂબ લાભ લેવાનું અમારું ફરી એક વખત ભાવભીનું આમંત્રણ છે. સ્વયંસેવકોએ પણ ખૂબ ઉત્સાહથી આ ઉત્સવ આપણે આંગણે ઉજવી રહ્યો છે અને આના ઉપર સમગ્ર વિશ્વની દ્રષ્ટિ, આના ઉપર અત્યારે વિશ્વના વસતા હરિભક્તોની દ્રષ્ટિ આ મહોત્સવ ઉપર છે, ત્યારે આપણે ખૂબ સારી રીતે આ મહોત્સવ ઉજવીએ અને ખૂબ સારી રીતે હરિભક્તોની આની અંદર સાચું આનંદ ને સુખ આવે એવું આયોજન કરવા માટે દરેક યુવાનોને પણ અમે ખૂબ ટકોર કરીએ છીએ. બધા સ્વયંસેવકો તરીકે પણ જેને શક્ય હોય સેવાનો લાભ લેજો અને આ મહોત્સવના માધ્યમથી હજારો જીવાત્માનું કલ્યાણ થાય એવી હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. અંતમાં નવા વર્ષના નવા દિવસો છે અને આ નવા દિવસની અંદર અત્યારે તો શુભેચ્છા જ પાઠવવાની હોય કે આવતા દિવસો તમારા સૌના જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ભગવાનની એકાંતિક ભક્તિ એમાં અભિવૃદ્ધિ થાય, મહારાજનો રાજીપો તમારા સર્વના જીવન ઉપર કાયમ વરસતો રહે અને ભગવાનની કૃપાએથી સર્વ ભક્તો ખૂબ સારી રીતે સુખિયા થાવ એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. પરમ પૂજ્ય મહારાજશ્રી અને માતુશ્રી વતી સર્વ હરિભક્તોને અંતરના આશીર્વાદ આપી સર્વનું મંગળ થાય એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વામી.